નમસ્કાર મિત્રો, આજથી શરૂ થતી મેઘાણીની નવલિકાઓ ખંડ બે, જેના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે, સર્વે શ્રોતા મિત્રોનું હું મોડર્ન ભટ્ટ મેઘાણીની નવલિકાઓ ખંડ બેમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, આજે મેઘાણીની નવલિકાઓમાં આપણે રસપાન કરીએ, જેમાંની પહેલી નવલિકા છે રેલગાડીના ડબ્બામાં. ગાંડી હશે, ઘડીવાર ઓસીકે પોટલું મૂકીને આ બાઈ પાટિયા ઉપર સૂવે છે, ઘડીમાં પાછી ઊઠીને બેસે છે, બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે, બે પળમાં પાછી નીચે ઉતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંધી પડે છે, ફરી વાર ઊઠીને બાંકડા ઉપર બેસે છે, થોડી વાર માથે ઓઢણું ઓઢે છે તો થોડી વાર એ ઉતારી નાખે છે. આ તે ગાંડી હશે, ઠીક થયું, ગમત આવશે, કંઈક જોણું તો જડ્યું. એ રીતે એનું સૂવું, ઊઠવું, બેસવું, બારીએ જકડવું, નીચા પણવું, ડોળા તાણવા, હોઠ ફફડાવવા વગેરે ચસ્કેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી. ગાંડા ડાહ્યા સર્વને ઉઠાવી જતી ગાડી સુસવાટા કરતી દોડતી રહી, અને ડબ્બાના લોકોએ બાઈ તરફ હસતા ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે એ બધ પામતા રહ્યા. પડખામાં એક ગાંડીનો આદમી બેઠો હતો. 30-40 વર્ષની ઉંમરે એના મોંમાં ફક્ત 4-5 જ દાંત કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ બહોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જાણ જેવા સુન્મન ઊભા છે. બાય જ્યારે જ્યારે આ લોચતી બેવડ વળી જાય છે ત્યારે બોખો પુરુષ પૂછે છે કે પાણી પાઉં? પુરુષના હાથમાં પાણીની નાની ટબુડી છે. ટબુડીના વણમાંજ્યા પિત્તળ ઉપર નજર કરીને નિહાળીએ તો નાની બાળ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે. લોચતી લોચતી ને ગોટો વળી જતી બાઈ બે ગોઠણવતી પેટ દબાવી રાખીને કહે છે કે ના રે ના, પાછી શ્વાસ ખાય છે. વગડાની હવામાં ભરપૂર સુસવતો પ્રાણવાયુ કોઈ કંજૂસની માફક એના ગળામાં પેસતો નથી. એ બોલી શકે છે માત્ર આટલું જ કે મારા છોકરા, મારી પોટી ધાવવા સારો વલવલતી હશે. બીજું સ્ટેશન આવે છે. વગર ટિકિટે એક બાવો ચડે છે. પોતાની છલોછલ ભરેલ જોડી, ગંધાતી ગોદડી, સર્પાકાર લાકડી, માળાના લુરખા, ભિક્ષાનું ખપ્પર વગેરે સરંજામ પાથરીને બાવોજી એ બાઈના બાંકડા ઉપર પથારો કરે છે. રેલગાડીના સાંધાવાળાના એક ગુરુ મહારાજ છે. બેસતાની વાર જ બચ્ચા મારી ચલમ સાફી ક્યાં, એમ કહીને ચલમ માગે છે. ગરુદાત બોલતો જોળીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે. ગાંજામાં ડોલ બલેલી એની આંખો અને આંખો ફરતા કાળા કુંડાળાથી કદરૂપ બનેલું એનું મોઢું એની જિંદગીની હેવાનિયતની શાખ પૂરે છે. એના સર્જનહરને શરમિંદો બનાવે છે. ચકચકિત ઘડીદાર પોશાકવાળા બીજા ઉતારુઓ ચડે છે અને બાવાજીના પવિત્ર પથારાને અડક્યા વિના એક ગાંડી જેવી લાગતી બાઈને જ ઓશીકે બેઠક લે છે. પુરુષ અને સ્ત્રી વધુને વધુ સંકોડાતા જાય છે. પુરુષના લીરા લીરા થઈ ગયેલ કેડિયાની કસે બે પીળી ટિકિટો બાંધેલી છે. બાવાજીને તો ટિકિટ લેવાની શી જરૂર હોય, રામ જેકી ગાડી હતી. ગાડી ત્રીજે સ્ટેશને ઊભી રહી. પાછલે બારણેથી એક ફકીર એના 2 થી માંડી 15 વર્ષ સુધીના 5 બચ્ચાને લઈ ઓરત સાથે ચડે છે. વચેટ છોકરાના મોંમાં એ ધમાચકડ વચ્ચે પણ બીડી જગે છે. ઘાસડા પોટલાની ફેંકા ફેંક ચાલે છે. આ ધક્કા ધક્કીએ ડબ્બાના એક મહત્વના મુસાફરની તલ્લીનતાને ઉડાડી દીધી. હાથમાં જગતના પીડિતોની ચીસો પાડતું ઇન્સાફનો અર્ધનાદ નામનું પુસ્તક હતું તેના હાથમાં સ્થંભી રહ્યું. ભીડા ભીડથી અકળાઈને પછી નિરૂપાય વખત કાઢવા માટે એણે પહેલાં બોખલા મરદને પોતાની પડખે બેસાડીને પૂછ્યું, આ તમારું માણસ છે, ગાંડી છે, કશો વળગાડ? પુરુષ બોલે તે પહેલાં તો એ વેદનાથી લોચી રહેલી બાઈ બોલી ઉઠી કે ગાંડી નથી બાપુ, રોગ છે. પેટમાં પોરની સાલથી રોગ ઉપડ્યો છે, રહેવાતું નથી, રાજકોટ જઈએ છીએ. દવા કરી? કોઈને દેખાડ્યું? વિદ્વાન પુરુષે મોઢા ઉપર કંટાળો, કુતૂહલ અને કરુણાના રંગો બતાવ્યા. દવા? માણસુએ બતાડી એટલી હંધી દવા કરી, હાકર પીધી, ધાણા પીધા, ધરાક પીધા, મારા કડલા હતા તે વેચીને ગાયનું ઘી પીધું, ગુગળ ખાધો, હૂંઠ ખાધી, એવા એક શ્વાસે 25-એક નામ દઈને બાઈ કે
વાના માધર ખાધા પીધા, પીપળવા ગામની એક લંગીડની નામ ચા સાંભળીને એની પાસે ગઈ. એ કહે કે 15 રૂપિયા મોયરથી મૂકો. અમે અમારી ઘા વેચીને રૂપિયા 15 જોગવ્યા. લંગી એ કાંઈક મંત્રેલું પાણી પાયું. પછી ગામના વૈદુમાં રૂપિયા 10 વાવર્યા પણ બાપા.
બાઈના પેટમાં વઢાતું હતું. આ રોગ મટ્યો નહીં એ આમ જો ને.
અહીં પેટમાં તે ઢામ હોત દેવરાવ્યા.
એમ કહીને બાઈએ પેટનો ભાગ ખોલી દેખાડ્યો. ગાંડી માનીને પ્રથમ હસતા હતા તે ઉતારુઓને બાઈની આ નિર્લજ્જતા દેખીને શરમ આવી. સૌ એકબીજાની સામે જોવા લાગ્યા. પછી વળી અનુકંપા દેખાડી કે અરે બાઈ, દેઈના દર્દ તો દેઈમાં જ સારા, બારા નીકળ્યા દોઈલા છે બાપા, ઈશ્વરની લીલા અગાધ છે. દરમિયાન ગુરુ મહારાજની ચલમના ગાંજામાંથી ધુમાડા પથરાતા હતા. સાંઈ મૌલાની લીલી કુટુંબ વાડીમાં એક પછી એક મુખે એ એક બીડી ગરબે ઘૂમતી સ્ત્રી જેવી ગોળ કુંડાળે રમતી હતી. બીમાર બાઈ ગૂંચળું વળતી હતી ને ચોમાસાની ઋતુમાં રસ્તે ચગદાતા મામણ મુંડા કીડા જેવી જ છટાથી એનું શરીર વળતું હતું. તે હવે ક્યાં જાઓ છો? પુરુષ કે જેના ઉપર કશી લાગણી જ ઉઠતી નહોતી તેણે કહ્યું, આ લીમડીની નરસને દેખાડ્યું. તે કહે, રાજકોટ ગોરા હરજન કને જાઓ, ગામના માજને 4 રૂપિયા ઉઘરાણો કરી ને ટિકિટ ના દીધા, જઈને દાખ્તરખાને પડશું.
હા બાપા,
બાઈ બોલી,
મારા તો પુણ્ય પૂરા ઉવળ્યા છે, પણ મારા છોકરાના ભાગ્ય હશે તો પાછી આવીશ.
છોકરા છે, કેવડા છે? વિદ્વાનને ધૃણા આવી. બેકારો પણ બ્રહ્મચર્ય ન પાળે એ એના આત્માની ઊંડી વરાળ હતી.
એક તો મારે પોટી ધાવણી છે, 4 ઉડ્યા ઉડ્યા છે. બાઈએ
ભોંયથી 1-2 ફૂટ ઊંચે હાથ રાખીને વનસ્પતિના રૂપા બતાવતી હોય તે રીતે ખ્યાલ આપ્યો. ઘરમાં 1 મણ દાણો નાખી આવ્યા છીએ, હળવું હળવું રાંધીને ખાશે. વિદ્વાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી. એણે સલાહ આપી, નડિયાદ જાવ ને, મીરજ કા નથી જતા? ત્યાં વાઢકાપનું દવાખાનું છે. બાઈ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યા. ભાષા કંઈક અજાણી હોવાનો વહેમ પડ્યો. બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા હાંધાવાળાથી ન રહેવાયું. હવે મીરજ ને ફીરજ, રાજકોટ ને નડિયાદ, કોણ બેટીનો બાપ આવરદાની દોરી હાંધવાનો હતો? આવા અવધૂતના પગું ઝાલી લ્યો ને. ફકીરથી ન રહેવાયું. દાતારની ટેકરીને માથે કંઈ કોલિયા પડ્યા છે, મીઠીઓ મળે મૂળદા ઊઠે. જેના કાળા રંગની જાય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આ ઘેરી બેઠી હતી. તેમાંથી એક બોલી, અરે ભાઈ અહીં આંતરિયાળ શું ઉપાય? કંડોરણે આવે તો એક દીમાં ફેર દેખાડીએ, ન મટે તો શું, કંઈક ને મટ્યા છે. વઢવાણ સ્ટેશને સૌ વિખરાયા, રહ્યા ફક્ત ત્રણ જણા. એક વિદ્વાન, બીજો બગોયા ગામનો બોખો સામંત કોળી, ને ત્રીજી પોટીની માં હજુડી. સજુનો ગૂંચળાકાળ હજુ ચાલુ જ હતો. સામત પગી વિદ્વાને ઇન્સાફના અર્થનાદની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડ માંડ વારીને વાતો ચલાવી. આટલી ઉંમરે દાંત કેમ પડી ગયા? ગામડિયા ભૂત ખરા ને? એટલે માવજત નહીં રાખી હોય. ઘેરથી કઢીને લાવેલ રોટલાનો ભૂક્કો કરીને મોઢા મોના પેઢા વચ્ચે મમળાવતો મમળાવતો સામત હસીને બોલ્યો, દાંત તો ઢાંઢે પાડીને ગયા છે ઢાંઢે બાપા. ઢાંઢે એટલે બળો દે, વિદ્વાને અર્થની ખાતરી કરી. હું બગોયે વાડે વાવતો, જાત જાતની લીલોતરી શાક કરતો, એક દી કો હાંકું છું એમાં મેં ઢાંઢાને ખૂબ માર્યો, કોસ ઠાલવીને ઢાંઢા પાછા વાળું છું, ત્યાં આની નજર પડી. સજુએ વાત ઉપાડી, હું દોરિયાને કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી હતી, એમાં મારી નજર પડી કે ઢાંઢો એમને એમ થાળો ઢાળો પાછલે પગે હાલ્યો જાય છે. જોઉં જોઉં ત્યાં તો પટેલને ઢાંઢે ઠેઠ થાળાની કોર હુદે ધકેલ્યા. મેં રાડ પાડી કે નીકળી જાઓ, પણ એનો તો ઢાંઢો કૂવામાં પડવાની બીક. આટલું બોલતા જ બાઈને વેદના ઉપડી, એક ગોટો વળી ગઈ. ત્યાંથી પાછો વાતનો દો તાર પટેલે હાંધી લીધો. એટલે મેં થાળામાં પગ ટેકવીને ઢાંઢાના પાછલા બે પગ વચ્ચે માથું નાખ્યું, ઘણું જોર કર્યું, પણ ઢાંઢો મારે માથે આવ્યો, મને ભીહી દીધો, મારું જડબું થાળાના પાણામાં ચેપાણું, ઢાંઢો મારે માથેથી અળગોટિયું ખાઈને જઈ પડ્યો કૂવામાં. બાઈને જરા શાંતિ વળી એટલે એણે વાત ઉપાડી દીધી,
અને આને 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 મોઢે લોહીની પરવાળા વ્યાયા જાય છે, દાંતનો ઢગલો નીકળી પડ્યો છે, મારા તો સાકાળા હાથ એમને એમ ધોયા વગર હું તો ધ્રોડી. પટેલ કહે કે મને નહીં જડ ઢાંઢાને બચાવો, હું તો ધ્રોડી ગામમાં. ઝાપડાને કહ્યું કે જડ ઢોલ પીટો ઢોલ પીટો, તમારા ભાણેજને ચેપ નાખીને ઢાંઢો કૂવો પડ્યો છે. હું ગામમાં ફરી વળી માણસું ધ્રોડ્યા આવ્યા, હું ઘરેથી ગોદડા લઈ આવી.
ગોદડા? વિદ્વાન ચમક્યો. હા, ઢાંઢાનું ડીલ છોલાય નહીં તે સારું, એને ડીલે ચોંટી મીટી ને પછી રાંઢવા બાંધીને સિંચાય, પછી તો બીજા જણ માલીપા ઉતર્યા, પણ ઢાંઢો કોઈને ઢોકળો આવવા ન દે એટલો ખીજેલ, એટલા ફરડકા નાખી રહેલ, પણ જ્યારે આ પટલ પંડે લોહી વહેતે મોટે લોહી ઉતર્યો ત્યારે એ ઢાંઢે રીહ મેલીને બાંધવા દીધું. સૌએ રેડિયા કરીને ઢાંઢાને સિંચ્યો, મારા છોકરા ને હું એક રાંઢવે વળગ્યા હતા, કાઢ્યો પગ પગ ભાંગી ગયો તો. આતે દી પટેલના દાંત પડ્યા, મને મેં નચ પડી એટલે કહુવાવડ થઈ ગઈ, આ રોગ લાગુ પડ્યો, એ ઢાંઢો ભાંગ્યો ને અમારી ખેડી ભાંગી. તે દીથી હું ઉભડ બન્યો છું, પાંચ દી કામ કરું ત્યાં વળી ખાટલે પડું ને બે દી એમને એમ નીકળી જાય. સામતે કહ્યું, પણ તમારે તત્કાળ તમારા રાજને દવાખાને જવું હતું ને? તમારા લોકોને ગયું છે આમ પ્રમાદમાં જ કહીને વિધવાને બગાસું ખાઈ આળસ મરડી ચોપડીનો મોહ વધતો હતો. હે હે દવાખાનું? સામત પટેલે બોખા દાંતવાળું મોઢું ફાડ્યું. એની છાતીની એક એક ગણાય તેવી તમામ પાંસળીઓ પણ ચૂડેલોના વૃંદશ્રી હસી પડી. રાજનું દવાખાનું? બાઈ બોલી,
આપણે દરબારે કોક એક નોખો લાગો ઉઘરાવી ને આંતરડાની છુબી પાડવાની એક કારસો તો મંગાવેલ છે. જુઓ ને, છુબી પાડે ને 20 રૂપિયા મેલાવે છે, પણ કે છે કે રોગ માતર મટી જાય છે.
વિદ્વાન સમજી ગયો એક્સરે ફોટોગ્રાફીની આ વાત કરે છે. પણ એ તો સાહુકાર સારું, આપણા સારું નહીં. બચાડા શેઠિયાવે માળા બળ ધ્યાને માં જન્મ લીધો, પણ અમે ક્યાં જઈએ? અનાથ આશ્રમ ઘણા છે, કહો તો હું ભલામણ લખી દઉં. વિદ્વાનના દિલમાં દયાના જરા છૂટ્યા. ના બાપા, અમારે અણહકનું નથી ખાવું. કાયા હાલશે ત્યાં લગી ઢહડશું. આને હું અસ્પતાલમાં રાખીશ. એ હજી થાહે એટલે એને ગાડીએ બેહાડીને ઘરે વેતી કરવા જેટલું ભાડું છે. અને હું પગ પાળો નીકળીને મહિને 15 દાડે ઘેર પોગી જઈશ. એક મહાન ગ્રંથકારે સ્વાશ્રય પર લખેલો વેદ વિદ્વાનને લેખ યાદ આવ્યો અને બોખો સામંત રડવા લાગ્યો.
એ બાપા, મહેરબાનીથી મને આટલું કરી દેહો. મને રાજકોટમાં જો કાંક મહેનત મજૂરીનું કામ મળી જાય ને, તો હું એમાંથી મારું પેટિયું કાઢી અને પથારી પાસે પડ્યો રહીશ. મને જો કાંઈ મહેનતનું કામ લાવી દો ને બાપા, તો તમે જ મારા પ્રભુ. બસ તમે જ મારા પ્રભુ.
રાજકોટના ઈસવીતાલમાં એ દંપતીને મૂકીને વિદ્વાન પોતાને કામે ચડ્યો. એની ઘોડાગાડીના પૈડાને જે કચડાટ થતો હતો તેમાંથી એક જ વેણ સંભળાતું હતું.
હે બાપા, મને કાંઈક મહેનતનું કામ અપાવી દો ને, તો તમે જ મારા પ્રભુ, તમે જ મારા પ્રભુ.
મિત્રો, જોયું ને રેલગાડીના ડબ્બામાં ક્યાં ક્યાં ખેલ થાય છે. વિદ્વાન મળી ગયા અને આ દંપતીને એની સારવાર પણ મળી ગઈ. છેલ્લે આ વિદ્વાન એને દંપતીને હોસ્પિટલમાં મૂકી અને પોતાના કામે ચડે અને એક જ અવાજ એને એ ઘોડાગાડીના પૈડામાં સંભળાય છે કે એ બાપા, મને કાંઈક મહેનતનું કામ અપાવી દો તો તમે જ મારા પ્રભુ. મિત્રો, રેલગાડીના ડબ્બામાં નવલિકા પૂરી થાય છે. નમસ્કાર.